Honorable Tilakaraj, you have 8 minutes.
Ru niyojakatana ekatumeni palamenma obathumata stutiwanta wenawa jaathika wedagath yut me jaathika viganana panata vivadaya ganeeme avasthayeedi mata welawa winkirima pilibandawa e wageema mama matak karannata kemathi me wage jaathika wedagathkama thiyena tawat wedasatahanak obathumage naayakatwen api denatamath karagena yanawa mokoda jaathika viganana wageema me ageem pilibandawa ප්‍රතිපත්තියක් ජාතික ප්‍රතිපත්තියක් මේ පාර්ලිමේන්තුව ගෙන්න ගන්නට ඔබතුමාගේ හා අපේ ගරු අමාත්‍ය කබිර් ආසිම් ඇමතුමාගේ නායකත්වයෙන් අපි දැනටමත් වැඩපිළිවෙල කරගෙන යන බවත් ඒ වැඩපිළිවෙලට කැබිනට් අනුමැතිය අපි ලබාගත් බවත් මේ උත්තරීතර සභාවෙන් මම සඳහන් කරන්නට කැමැතියි මොකද මේ වගේම ඒකත් වැදගත් වැඩපිළිවෙල කියන එක මම බොහෝ විශ්වාස කරනවා ඒ පාර්ලිමේන්තුව මන්ත්‍රීලාගේ සංචිතයේ සමාජික කිටියට ඒ වගේම මේ පනත ගැන බොහෝ සාකච්ඡාව තිබුණා පසුගිය කාලයේදී පබ්ලික් ෆයිනන්ස් කමිටියේ මෙම්බර් හිටියටත් මේ ගැන ගොඩක් උනන්දුවෙන් අපි දායකත්ව වෙලා වැඩ කරා අද මේ සභාවට මේක ඉදිරිපත් කිරීම සහ මේ විවාදයේ සහභාගී වීම මගේ වාසි ලෙසයි මම සැලකන්නේ ගෞරව ප්‍රදි සභානායකරවරුගලේ தேசிய முக்கியத்துவம் வாய்ந்த தேசிய கணக்காய்வு சட்டம் மூலம் சமர்ப்பிக்கப்பட்டிருக்கிற இந்த விவாதத்தில் உரையாற்றுவதற்கு வாய்ப்பளித்தமைக்காக உங்களுக்கு எனது நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன் காரணம் கடந்த காலங்களில் இந்த கணக்காய்வு சம்பந்தமாக இந்த நாட்டில் இருக்கக்கூடிய இருந்திருக்கக்கூடிய பல்வேறு குறைபாடுகள் காரணமாக நாங்கள் அவதானம் செலுத்தியிருக்க வேண்டிய பல்வேறு பொது முயற்சிகள் சம்பந்தமாக எங்களால் உரிய கணக்காய்வினை மேற்கொள்ள முடியாமை நிலவியிருந்தது தொடர்பாக நாங்கள் பல தடவைகள் இந்த சபையிலே பிரஸ்தாபித்திருந்தோம் அதற்கு இந்த சட்டத்தில் உள்ள ஏற்பாடுகள் குறைவாக இருந்த நிலையிலேயே இந்த சட்டத்திருத்தத்தை கொண்டு வந்து பல்வேறு பொது முயற்சிகள் தொடர்பானதும் பொதுவாக நாட்டிலே மேற்கொள்ளப்படுகின்ற கணக்கீடுகள் தொடர்பாகவும் உரிய கணக்காய்வுகளை மேற்கொள்வதற்கு இடமளிக்கும் வகையில் இந்த சட்டம் இன்று பாராளுமன்றத்திலே சமர்ப்பிக்கப்பட்டிருக்கிறது குறிப்பாக நாட்டின் பிரதமர் என்கின்ற வகையில் மிகுந்த பொறுப்புடன் இத்தகைய ஒரு கணக்காய்வு சட்ட மூலத்தை கொண்டு வந்தமைக்காக எங்களது கௌரவ பிரதமர் ரணில் விக்ரமசிங்கே அவர்களுக்கு நாங்கள் நன்றி தெரிவிக்க கடமைப்பட்டிருக்கிறோம் பொறுப்பு வாய்ந்தவர் என்கின்ற வகையிலே இந்த வேலை திட்டத்தை அவர் முன்னெடுத்திருக்கின்றார் அதே நேரம் இந்த கணக்காய்வு அறிக்கைகள் எத்தகைய பிரச்சனைகளை இதற்கு முன்னமாக கொண்டு வந்திருக்கின்றன என்பது தொடர்பாக விளக்குவதற்காக நான் கணக்காய்வாளர் தலைமை அதிபதி திணைக்களத்தினால் வெளியிடப்பட்டிருக்கக்கூடிய கணக்காய்வு அறிக்கை ஒன்றை இந்த சபையிலே சமர்ப்பித்து எனது வாதத்தை முன்வைக்கலாம் என நினைக்கிறேன் என்னிடம் இருக்கிறது கணக்காய்வாளர் தலைமை அதிபதி திணைக்களத்தினால் வெளியிடப்பட்ட ஒரு ஆவணம் ஒன்று 2018 பிப்ரவரி மாதம் 19ஆம் தேதி இந்த ஆவணம் கணக்காய்வாளர் அதிபதி திணைக்களத்தினால் வெளியிடப்பட்டிருக்கிறது சௌமியமூர்த்தி தொண்டமான் ஞாபகார்த்த மன்றத்தின் 2015 டிசம்பர் 31 முடிவுற்ற ஆண்டிற்கான நிதிக்கூற்றுகள் மீது 1971 38ஆம் இலக்க நிதியதிகார சட்டத்தின் கீழ் 142 சி பிரிவின் பிரகாரம் கணக்காய்வாளர் தலைமை அதிபதியின் அறிக்கை என்கின்ற இந்த அறிக்கையிலே 14ஆம் பக்கத்தில் குறிப்பிட்டிருக்கக்கூடிய சில விடயங்களை நான் எடுத்துச் சொல்லலாம் நினைக்கிறேன் கணக்காய்வாளர் தலைமை அதிபதி திணைக்களமே கூறுகிறது 2009 ஜூன் 9ஆம் தேதி மற்றும் 2011 டிசம்பர் 23ஆம் தேதி முறையே டிஎம்ஏ 2009 26ஆம் இலக்க முகாமைத்துவ கணக்காய்வு சுற்றறிக்கையின் மீது கவனம் செலுத்தப்பட்டு வினைத்திறனூடாக உள்ளக கட்டுப்பாட்டு வியூகத்தை ஏற்படுத்துவதற்கு உள்ளக கணக்காய்வு பதவி அணியை பயன்படுத்த வேண்டிய போதும் வெற்றிடமாக இருந்த கணக்காளரது பதவிக்குரிய சேவைகளை உள்ளக கணக்காய்வாளர் மேற்கொண்டமையால் மீளாய்வாண்டின் போது உள்ளக கணக்காய்வு நடைபெறவில்லை உள்ளக கணக்காய்வு ஒன்று குறித்த மன்றத்தில் இடம்பெறவில்லை என்பதை கணக்காய்வாளர் அதிபதி திணைக்களமே சொல்கிறது 5.3 என்கின்ற குறிப்பில் சொல்கிறது பாதீட்டு கட்டுப்பாடு மீளாய்வாண்டின் பொருட்டு மன்றம் தயாரித்த பாதீட்டு பணிப்பாளர் சபையினால் அங்கீகரிக்கப்பட்டிருக்கவில்லை இதனை சொல்வதும் அதே அறிக்கைதான் 5.5 மிக முக்கியமானது பிரதி சபாநாயகர் அவர்களே இந்த பாராளுமன்றம் கவனத்தில் கொள்ள வேண்டிய ஒரு விடயம் 2003ஆம் ஆண்டு ஜூலை 2ஆம் தேதி பிஇடி 12ஆம் இலக்க பொது முயற்சிகள் சுற்றறிக்கையின் 6.5.3 பந்தியின் பிரகாரம் ஆண்டறிக்கை பாராளுமன்றத்தில் முன்வைக்க வேண்டும் ஆயினும் மன்றம் தொடங்கிய 2005 முதல் மீளாய்வாண்டு முடிவு வரை அவ்வாறு செய்யப்பட்டிருக்கவில்லை. அதாவது சமயமூர்த்தி ஞாபகார்த்த தொண்டமான் ஞாபகார்த்த மன்றம் 2005 முதல் இயங்கியிருக்கிறது, தொடங்கப்பட்டிருக்கிறது. அது தொடங்கப்பட்ட ஆண்டு முதல் 2018 பிப்ரவரி மாதம் 19 இந்த அறிக்கை வரும் நாள் வரை அந்த மன்றத்தின் செயற்பாட்டு கணக்கீட்டு செயற்பாட்டு அறிக்கைகள் இந்த உயரிய சபையான பாராளுமன்றத்துக்கு சமர்ப்பிக்கப்படவில்லை என்பதை இந்த கணக்காய்வாளர் தலைமை அதிபதி திணைக்களத்தின் அறிக்கையிலேயே சுட்டிக்காட்டப்படுகிறது. எனவே பொறுப்பு கூறக்கூடிய இந்த உயரிய சபையான பாராளுமன்றத்தினால் ஒதுக்கப்படுகின்ற நிதியை பயன்படுத்தி நடாத்தப்பட்டு வந்த மன்றம் தொடர்பாக அந்த நிதி அறிக்கைகள் உரியாக சமர்ப்பிக்கப்படவில்லை, இந்த பாராளுமன்றத்துக்கு அறிக்கை சமர்ப்பிக்கப்படவில்லை என்று சொல்லுகின்ற கணக்காய்வாளர் தலைமை அதிபதி திணைக்களத்தின் அறிக்கையே அது தொடர்பாக நடவடிக்கை எடுக்க முடியாத நிலையில்தான் தேசிய கணக்காய்வு சட்டம் இருந்திருக்கிறது. அதனைத்தான் நாங்கள் திருத்தியிருக்கிறோம். எனவே கணக்காய்வு திணைக்களம் செயற்பாட்டில் இருந்த போதும் அதற்குரிய நடவடிக்கைகளை மேற்கொள்வதற்கான வாய்ப்புகள் இங்கே காணப்பட்டிருக்கவில்லை. கணக்காய்வின் போது அவதானிக்கப்பட்ட முறைமைகள் மற்றும் கட்டுப்பாட்டு குறைபாடுகள் அவ்வப்போது மன்றத்தின் தலைவரது கவனத்தில் கொண்டு வரப்பட்டன. பின்வரும் கட்டுப்பாட்டு துறைகளில் விசேட கவனம் தேவைப்படுகிறது. ஒப்பந்த நிர்வாகம் குறித்தபடி ஒப்பந்த நிர்வாகம் நிறைவேறாமை, பதவியணி நிர்வாகம் மேற்கொள்ளப்படாமை, இது போன்ற பல்வேறு குறைபாடுகள் அந்த அறிக்கையில் சுட்டிக்காட்டப்பட்டிருப்பதோடு பொது கணக்குகளை மேற்கொள்வதற்கு உரிய கணக்கு புத்தகங்களை சமர்ப்பிக்க வேண்டும், பராமரிக்க வேண்டும் என்கின்ற சுற்றறிக்கைகள் இருக்கின்ற போதும் கணக்காய்வாளர் அதிபர் திணைக்களத்தினால் அறிவிக்கப்பட்ட அறிக்கையிலே சொல்லப்பட்டிருக்கிறது வெறும் சிஆர் புத்தகங்களிலே கணக்குகள் பேணப்பட்டிருக்கின்றன. இத்தகைய குறைபாடுகளை கணக்காய்வாளர் அதிபர் திணைக்களம் கண்டுபிடித்த போதும் கூட 2005 2018 வரையான 13 சௌமியமூர்த்தி தொண்டமான் ஞாபகார்த்த மன்றத்தில் இடம்பெற்றிருக்கக்கூடிய பல்வேறு கணக்கீடுகள் தொடர்பான முறைகேடான விடயங்கள் தொடர்பான அறிக்கையை தவிர்ப்பதற்கோ அல்லது விசாரணைகளை நடத்துவதற்கோ கணக்கதிகார திணைப்பலத்தினால் முடியாமல் போயிருக்கிறது. எனவே இத்தகைய குறைபாடுகளை சரி செய்வதற்காக நாங்கள் இந்த சட்ட திருத்தத்தினூடாக பல்வேறு நிவாரணங்களை எதிர்பார்க்கிறோம். இந்த நிலையில் இருக்கின்ற போதுதான் எங்களது தொடர்ச்சியான அழுத்தங்களின் ஊடாக நான் நன்றி தெரிவிக்க வேண்டும். கோப் குழுவின் தலைவர் சுனில் அந்துநெத்தி அவர்கள் இந்த சபையிலே இருக்கின்றார். நாங்கள் தொடர்ச்சியாக இந்த பாராளுமன்றத்தில் வலியுறுத்தி வந்ததன் அடிப்படையில் அவர் இப்பொழுது எங்களது அழுத்தத்தின் காரணமாக இந்த கணக்காய்வாளர் அதிபர் திணைக்களத்தினால் அந்த முயற்சிகள் உரிய முறையில் மேற்கொள்வதற்கு பல்வேறு தடங்கல்கள் இருந்த நிலையில்தான் அவர் தலைவர் என்கின்ற முகையிலே தற்போது கோப் குழுவுக்கு அந்த குறித்த மன்றத்தினரை வருமாறு அறிக்கை விடுத்திருக்கிறார். ஐ வாண்ட் டு தேங்க் த சேர்மன் ஆஃப் கோப் Honorable Sunil Andunetti, you have invited the chairman of Soumyamurthy Thondamaan Memorial Foundation to submit a report signed by him on or before 4th August 2018 to the Secretariat, through the Secretary to the Ministry, with regard the matters referred to the Auditor General's report for the year 2015 and a report on the performance and the current affairs of the institution, indicating that audit para number referred into the AG's report. ஒபத்துமா இதிரிபத் எல்லா அப்பே இல்லும பரிதி மே வடகட்டியுத்து கத்தட்ட அப்பி பூம ஸ்தூத்தி வந்த வேணுமா ஒபத்துமா சபாபத்துமா எட்டிட்டு மே வகை இது போன்ற இந்த முறைகேடான கணக்கீடுகள் சம்பந்தமாக அது ஒரு மன்றம் மாத்திரமல்ல, நான் உதாரணத்திற்காகத்தான் இந்த அறிக்கையின் ஊடாக எனது விவாதத்தை முன்வைக்கிறேன். இதுபோல பல கணக்கு வழக்குகள் இந்த நாட்டிலே பல பொது முயற்சிகளின் ஊடாக முறையாக மேற்கொள்ளப்படாமல் இருக்கின்றது என்பதை இந்த உயரிலே சபையிலே நாங்கள் சந்தித்திருக்கிறோம். எனவே இது போன்ற கணக்காய்வு திணைக்களமாக இருக்கட்டும், அதுபோல வேற கோப் குழுவாக இருக்கட்டும், அல்லது கோப்பா குழுவாக இருக்கட்டும், இது எல்லாமே கணக்கு நடவடிக்கைகள் முடிவுற்ற பின்னரேயே அதன் அவதானிப்புகளை செய்திருக்கின்றன. எனவேதான் நீங்கள் உட்பட 16 பாராளுமன்ற உறுப்பினர்கள் நாங்கள் ஒன்று சேர்ந்து மதிப்பாய்வுக்கான குழு ஒன்றை இந்த பாராளுமன்றத்திலே கோரி நிற்கிறோம். அப்படி ஓன எகையும் பிலிபந்தவ கமிட்டுவாக் கலிங் ஓன வியாபூர்த்தியாக் பட்டாங்கன்னட கலிங் ஏ காபி ஏகன ஹத்தர பலன் ஓன மேக வெதகாத்த வெத இட் இஸ் வயபிள் டு திஸ் கண்ட்ரி ஏகன அப்படி அனிவாரங்க ஓனு ஏகன ஏ வகையம அப்படி ஏகன அப்படி வெடபிலிவலை கருகன எனவா எஸ்
ஏதுமணி மெத்துமாக வேதகா யோஜனாவா அப்படி ஒவ்வொருமாலா இல்லாயிட்டோ தானாவின் சன்சோதனையாடத்தை ஹதப்பு ප්‍රකුමන් කමිටි කොමිෂන් එක
ඔව්
සම්පාදන කමිෂමත් මේ වගේම බලාත්ම කරෝතින් මම හිතන්නේ ඒ ක්‍රියාවලිය ආරම්භ කරන්න පුළුවන්
අනිවාර්යෙන්ම අපි මේ දැනටමත් කැබිනට් අනුමැතිය ලබාගෙන තිනවා එගෙයින් පිළිබඳව ප්‍රතිපත්තියක් මේ රටට යෝජනා කරන්නට ඕන ව්‍යාපෘති මේ සංවර්ධන ව්‍යාපෘති සඳහා ඒ වගේ වාර්තාවක් ලබා ගන්න ඕනේ කියන එක ඒ ඒකට අමතරව සභාපතිතුමනි මම මගේ යෝජනාව පෞද්ගලික යෝජනා හැටියට අපේ අගමැතිතුමා හා ජනාධිපතිතුමා කතානායකතුමා ඉදිරියේදී මේ පාර්ලිමේන්තු කමිටු මීටිවේදී මම යෝජනා කරලා තියෙනවා කෝප් කෝපා කමිටු වගේම ඇගයීම් පිළිබඳව කොමිටි ඔන් ඉවැලියුේෂන් වී මස්ට් හෑව් ඉන් ද පාර්ලිමේන්ට් බිෆෝ ස්ටාර්ට් වී ස්ටාර්ට් එනී අදර් ඩෙවලොප්මන්ට් ප්‍රොජෙක්ට්ස් එතකොට පක්ෂ විපක්ෂ බේදයෙන් තොරව ඕන මන්ත්‍රී කණ්ඩායමක් සහභාගී වෙන්න පුළුවන් අර කමිටුවේ එතන තීරණයක් ගන්න පුළුවන් අපිට ඒ වගේ දේවල් හදන්න எனவே கௌர பிரதிசபா நாயகரவளே இது போன்ற மன்றங்களின் ஊடாகத்தான் இதுவரை காலமும் மலைநாட்டு அபிவிருத்தி தொடர்பான விடயங்கள் முன்னெடுக்கப்பட்டு வந்துள்ள நிலையில்தான் நாங்கள் கடந்த மூன்றாண்டு காலமாக கடினமாக உழைத்து இத்தகைய மன்றங்களின் ஊடாக தனிப்பட்ட கட்சிகளின் ஊடாக அல்லது குடும்பங்களின் செல்வாக்கின் ஊடாக மன்றங்களின் ஊடாக அபிவிருத்தி நடவடிக்கைகளை முன்னெடுக்க முடியாது மக்கள் சார்ந்த அபிவிருத்தி திட்டங்களை முன்னெடுக்க முடியாது என்கின்ற அடிப்படையிலே பெருந்தோட்ட பகுதிகளில் புதிய கிராமங்களை அமைப்பதற்கான அதிகார சபை ஒன்றை நாங்கள் அமைச்சரவை அனுமதியினூடாக பெற்றுக்கொண்டு அடுத்த மாதம் அறிவிலே இந்த உயரிய சபையிலே சமர்ப்பிக்கவிருக்கின்றோம் எனவே முறைகேடான கணக்கீடுகளினூடாக மேற்கொள்ளப்பட்ட மலைநாடு சார்ந்த அபிவிருத்தி திட்டங்களை அதிலிருந்து மாற்றியமைத்து இந்த பாராளுமன்றத்திற்கு பொறுப்பு கூறக்கூடிய கணக்காய்வாளர் தலைமை அதிபர் திணைக்களத்திற்கு பொறுப்பு கூறக்கூடிய சரியாக பயன்படுத்தக்கூடிய அதிகார சபை தொடர்பான சட்டமூலத்தை நாங்கள் இந்த சபைக்கு சமர்ப்பிக்கவிருக்கின்றோம் அந்த சபைக்கான அனுமதியின் போது விவாதத்தின் போது அனைத்து பாராளுமன்ற உறுப்பினர்களிடமும் ஆதரவு
Thank you. Honorable Rishad Badiuddin.
Bismillah ar-Rahman ar-Rahim. சபைக்கு தலைமை தாங்குகின்ற பிரதி சபாநாயகர் அவர்களே இந்த நாட்டின் வரலாற்று முக்கியத்துவம் வாய்ந்த ஒரு பில்லிலே பேசக்கூடிய சந்தர்ப்பத்தை தந்தமைக்காக நன்றி கூறிக்கொண்டு தேசிய கணக்காய்வு இந்த பில்லை நாங்கள் சமர்ப்பிப்போமா இல்லையா என்பது ஒரு கேள்விக்குறியாக பல ஊடகங்கள் தொடர்ந்தேச்சியாக எழுதி கொண்டிருந்ததையும் சில அதிகாரிகள் கூட அச்சப்பட்டதையும் நாங்கள் பார்த்தோம் ஆனால் இந்த நல்லாட்சியிலே மக்கள் தந்த அந்த ஆணைக்கு மதிப்பளித்து இன்று இந்த பில் சமர்ப்பிக்கப்படுவதை பார்க்கின்ற பொழுது நான் மிகவும் சந்தோஷப்படுகின்றேன் உண்மையிலேயே சில அதிகாரிகள் அரசியல்வாதிகள் என்று நமது நாட்டிலே பல தவறுகளை செய்திருக்கிறார்கள் செய்து கொண்டிருக்கிறார்கள் சில நேரங்களிலே தவறு செய்யாத அதிகாரிகளும் அரசியல்வாதிகளும் தண்டிக்கப்பட்டிருக்கிறார்கள் எனவே இவ்வாறான அதிகாரங்களோடு இந்த பில் இன்று அனுமதிக்கு வழங்கப்பட்டிருக்கின்ற இந்த பில் பாஸ் பண்ணப்படுகின்ற பொழுது நிச்சயமாக நமது நாட்டிலே ஒரு சுபீட்சமிக்க எதிர்காலம் நமது நாட்டுக்கு கிடைக்கும் என்ற ஒரு பெரிய நம்பிக்கை எனக்கு இருக்கின்றது எனவே கணக்காய்வாளர் நாயகம் அவர்கள் அவர்களோடு சேர்ந்த அதிகாரிகள் மிக நேர்மையாக இந்த அவர்களுடைய கடமையையும் இந்த அரசு இன்று எல்லோரும் ஒன்றுபட்டு இந்த அதிகாரத்தை அவர்களுக்கு தந்திருக்கின்ற இந்த விடயத்திலே அவர்கள் மிக நேர்மையாக தங்களுடைய கடமையை மதத்துக்கப்பால் அரசியலுக்கப்பால் அல்லது வேறு சுயநலங்களுக்கப்பால் அவர்கள் இதை ஒரு புண்ணிய பணியாக கண்ணியமாக நேர்மையாக தங்களுடைய கடமையை செய்ய பழகிக்கொள்ள வேண்டும் சில வேளைகளிலே சில அறிக்கைகளை நாங்கள் பார்க்கின்ற பொழுது வில்பத்து சம்பந்தமாக கணக்காய்வாளர் நாயகத்துடைய அறிக்கை என்று ஒரு சில தேரர்மார் அந்த அறிக்கையிலே ஒரு துண்டை பிடித்து கொண்டு மிக மோசமாக என்னையும் வடக்கிலிருந்து பிரபாகரன் அவர்களுடைய காலத்திலே வெளியேற்றப்பட்ட 90ஆம் ஆண்டு வெளியேற்றப்பட்ட முஸ்லீம் மக்களுடைய மீள்குடியேற்றத்தையும் சம்பந்தப்படுத்தி ஒரு பெரிய நாடகத்தை இந்த நாட்டிலே கொஞ்ச காலமாக ஆற்றி வந்தார்கள் நான் நன்றி கூறுகின்றேன் அண்மையிலே ஃபீல்ட் மார்ஷல் சரத் பொன்சேகா அவர்கள் அதுக்கு பொறுப்பான அமைச்சராக நியமிக்கப்பட்ட பொழுது அந்த பிரதேசத்துக்கு விஜயம் செய்து அதிகாரிகளோடு கலந்துரையாடி அந்த பிரதேசம் முழுக்க விஜயம் செய்த பிறகு அவர் வெளியே வந்து சொன்னார் எந்த ஒரு வில்பத்து வனவளத்துக்குள் எந்த ஒரு அத்துமீறிய குடியேற்றமும் இல்லை. அரசியலுக்காக சுயநலத்துக்காக இந்த ஆட்சியின் மாற்றத்துக்கு பங்காளியாக நான் என்னுடைய கட்சியோடு சென்றேன் என்பதற்கு பழிவாங்கல் செய்ய வேண்டும் என்பதற்காக இவ்வாறான ஒரு அபத்தமான பொய்யை என் மீதும் என்னுடைய சமுதாயத்தின் மீதும் 100,000 அகதிகளின் மீதும் ஒரு சில தேரர்களும் ஒரு சில வெளிநாட்டு டயஸ்போராக்களுடைய ஏஜெண்டுகளும் கொமிஷனுக்காக பணத்துக்காக என்ஜிஓக்களுடைய தேவைக்காக அவர்கள் செய்து வந்ததை இந்த ஆடிட்டர் ஜெனரல் டிபார்ட்மெண்ட்டுடைய ஒரு அறிக்கையிலும் அவ்வாறான ஒரு பிழையான ஒரு தெளிவில்லாத ஒரு அறிக்கையாக அதை வெளியிட்டதன் ஊடாக எங்களுடைய முழு சமூகமும் வேதனைப்படுகின்ற அளவுக்கு அந்த கூட்டத்தினர் தங்களுடைய செயல்பாட்டை முன்னெடுத்தார்கள். எனவே அறிக்கைகளை அல்லது இவ்வாறான செயல்பாடுகளை வெளியிடுகின்ற பொழுது ஒரு நேர்மைத்தன்மை புனிதத்தன்மையோடு நீங்கள் அந்த திணைக்களத்தில் உள்ள அத்தனை பேரும் செயல்பட வேண்டும் என்பதை நீங்கள் புரிந்து கொள்ள வேண்டும். அதே போல தான் எமது நாடு ஒரு சுபிட்சமான நாடாக வருவதற்கு இன்று பணம் மாத்திரமல்ல அரச திணைக்களங்களிலே உள்ள அதிகாரிகள் உத்தியோகத்தர்கள் கூட அரசு தொழில் வாய்ப்பை தேடித் தெரிவதை நாங்கள் பார்க்கிறோம். தனியார் நிறுவனங்களிலே வேலை செய்வதற்கு ஆட்கள் இல்லாத ஒரு நிர்பந்த சூழல் இன்று கைத்தொழில் பேட்டைகளிலே நான் பார்க்கிறேன். காரணம் அந்த அரசு தொழிலின் ஊடாக தங்களுடைய பென்ஷனை உறுதிப்படுத்தி கொள்ளலாம், அந்த அரசு தொழிலின் ஊடாக தங்களுடைய இயலாமையை அல்லது தாங்கள் என்ன அதாவது எந்த ஒரு ப்ரொடக்டிவிட்டி இல்லாதவர்களாக இருந்தாலும் தங்களால் எந்த பிரயோசனமான வேலை திட்டம் நடைமுறைப்படுத்தப்படாவிட்டாலும் 60 வயசு வரை எந்த பிரச்சனையும் இல்லாமல் சம்பளத்தை பெற்றுக்கொண்டு காலை 8:30 மணியிலிருந்து 4:45 வரை இருக்கலாம் என்ற ஒரு நம்பிக்கையிலே தான் இந்த அரசு தொழிலுக்காக போராட்டங்கள் நடத்துவதை நாங்கள் பார்க்கிறோம். வெளிநாடுகளோடு ஒப்பிடுகின்ற பொழுது கல்வி ரீதியாக நமது நாடு உச்சத்தில் இருக்கிறது, மனித வலு நம்மிடத்தில் இருக்கிறது, ஆனால் எங்களிடத்திலே நம்பிக்கை இல்லை. தனியாக நின்று நாங்கள் முன்னேறலாம் என்ற ஒரு நம்பிக்கை இல்லாதனால் அவ்வாறு செய்கின்றார்கள். எனவே அவ்வாறு அதிகமான பணம் ஒவ்வொரு அரசாங்கமும் தன்னுடைய ஆட்சியை தக்க வைக்க வேண்டும் என்பதற்காக பட்டதா ஒவ்வொரு நியமனங்களையும் கொடுக்கின்ற பொழுது அவ்வாறான ஒரு சிந்தனை இல்லாமல் அரசியலை மாத்திரம் மையமாக வைத்து கொடுப்பதனால் அதிக பணம் எங்களுடைய அந்த பணத்துக்கான பிரயோசனம் அதாவது இல்லாத ஒரு நிலையை நாங்கள் பார்க்கிறோம். எனவே அதே போல் எல்லா வகையிலும் இவ்வாறான ஊழல்களும் பல வகையான சிக்கல்களையும் நாங்கள் பார்க்கிறோம். அதே போல் சில அதிகாரிகள் அரசியல்வாதிகளுடைய தொல்லையினால் சில நல்ல அதிகாரிகள் கூட தண்டிக்கப்பட்டிருக்கிறார்கள். இன்று சில அதிகாரிகள் பணிப்பாளர் சபைகளிலே போய் அமர்வதற்கு பயப்படுகிறார்கள். பணிப்பாளர் சபையிலே சில அதிகாரிகள் இருந்து சில முடிவுகளை எடுக்கின்ற பொழுது அதனுடைய தாக்கம் சில வேளைகளிலே அரசியல்வாதிகளுடைய அழுத்தத்தினால் எடுக்கப்படுகின்ற முடிவுகளினால் சில பணிப்பாளர் சபையில் இருந்தோம் என்பதற்காக அவர்கள் இன்று நீதிமன்றம் ஏறி இறங்குகின்றவர்களாக சிறையிலே சென்று வாழ வேண்டியவர்களாக மிகவும் கஷ்டத்துக்குள்ளே சட்டத்தரணிகளுக்கு பணம் கொடுக்க முடியாத அளவு கூட சில அதிகாரிகள் கஷ்டப்படுவதை நாங்கள் பார்க்கிறோம். எனவே இந்த நிலை மாற வேண்டும். அவ்வாறான ஒரு நல்ல நிலையை கொண்டு வருவதற்கு இந்த பில் நிச்சயமாக பிரயோசனமுள்ளதாக அமையும். அதை செய்ய வேண்டிய பாரிய பொறுப்பு கணக்காய்வாளர் நாயகம் அவர்களுக்கும் அந்த அதிகாரிகளுக்கும் இருக்கின்றது என்பதை அவர்கள் உணர்ந்து செயல்பட வேண்டும் என்றும் இந்த இடத்திலே கூறி இந்த சந்தர்ப்பத்துக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி.
தேங்க்யூ. ජාතික විගණන පනත් කැටුම් පත් දෙවැනි වර කියවීම සභාවකෙන්ගද කාරක සභා අවස්ථාව. ජාතික විගණන පනත් කෙටුම් පත් පළවෙනි මගන්තිය සභාවකෙන්ගද දෙවැනි මගන්තිය සභාවකෙන්ගද තුන්වැනි මගන්තිය සභා සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, පළවෙනි පිටුව තුන්වැනි මගන්තිය 1.18 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න අයන්න. ඒකාපද්දා අරමුදත වෙත ලැබෙන සියලු ආදායම් සහ ඒකාබද්ධ අරමුදලෙන් වන සියලු වියදම් විගණනය කරනු දෙවන පිටුව තුන්වන සහ හතරවන පේලි ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න ඈයන්න එක් එක් විගණනයේදී ආදායම් වියදම් ගනුදෙනු හා සිද්ධීන් පිළිබඳ පරීක්ෂා කරනු ලැබිය යුතුය.
සභාවකඟද?
ආයි.
ගරු සුඳින් හදින් නැති මන්ත්‍රීතුමා ඔබතුමාගේ සංශෝධන
සභාපතිනි මගේ සංශෝධනයත් ඒකෙන් අනාවරණය වෙලා තියෙනවා. ආවරණය වෙන නිසා ඒක අදාළයි.
හරි. කොහොම ස්තුතියි. හතරවෙනි වගන්තයේ සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු සුඳින් හදින් නැති මන්ත්‍රීතුමා.
ගරු සභාපතිතුමනි දෙවැනි පිටුව 6 22 වෙනි පේළිය 4 1 වගන්තියේ පෙනී සිටීම සඳහා යන තැනට විගණ කාර්යපතිවරයාගේ අනුමැතිය මත යන්න එකතු කරන්න කියලා මම යෝජනා කරනවා.
ගරු මන්ත්‍රීතුමා. එකක නෑ ගරු මන්ත්‍රීතුමා.
එකක නැද්ද? ගරු සභා
හතරවෙනි වගන්තිය සංශෝධන රහිතව සභාවකඟද?
ආයි.
පස්වෙනි වගන්තිය සභාවකඟද?
ආයි.
හයවෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා.
තුන්වෙනි පිටුව 6වෙනි වගන්තිය 1 24 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න 1 අදාළ වන මූල්‍ය තත්ත්වය වාර්තා කිරීමේ ප්‍රමිතින්ට 2 අටවන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න කිරීම සඳහා සහාය විය යුතුය පාර්ලිමේන්තුවේ අනෙකුත් සියලු කාරක 3 16 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න කොටස් වලින් 50%ක් හෝ ඊට වැඩි ප්‍රතිශතයක් ඍජුව හෝ වක්‍රව රජයේ හෝ
සභාවකඟද 6වෙනි වගන්තියේ සංශෝධන සහිතව 7වෙනි වගන්තියේ සංශෝධන ඉදිරිපත් කර ගරු ඇමතුමා
6වෙනි පිටුව 7වන වගන්තිය 22 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න වෙනත් යම් තැනැත්තෙකු ඉදිරියේ පෙනී සිටීම සඳහා විගණාධිපතිවරයාගේ අනුමැතිය ඇතිව එම විෂය
සංශෝධන සහිතව 7වෙනි වගන්තිය සභාවකඟද?
ආයි.
ගරු තිරංග සුමතිපාල මන්ත්‍රීතුමා ඔබතුමාගේ සංශෝධන
ඒ සංශෝධනය තමයි දැන්
බොහොම ස්තුතියි. 8වෙනි වගන්තිය සභාවකඟද?
ආයි.
9වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා
7වන පිටුව 9වෙනි වගන්තිය 9වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න 9-1 විගණන සේවා කොමිෂන් සභාවේ සමාජිකයන් මේ පනත
සභාවකඟද?
ආයි.
ගරු සුඳින් හඳින් නැති මන්ත්‍රීතුමා ඔබතුමා
සංශෝධන පිටුව 9 ආවගන්තියේ 17වෙනි පේළියේ හෝ ආච්ඡේදයට යටත්ව කොටස ඉවත් කරන්න 7වෙනි පිටුව 9 ආච්ඡේදය ඉවත් කර ඒ වෙනුවට 9 ආ රාජ්‍ය මූල අවභාවිතා කිරීම වංචා කිරීම හෝ දූෂණ සම්බන්ධයෙන් යම් පුද්ගලයෙකුගේ වක්‍යගත බව අනාවරණය වන්නේ නම් ඔවුන් සම්බන්ධ ක්‍රියා කිරීමට හැකි නියාමන රාජ්‍ය ආයතනයට වාර්තා කිරීමේ හැකියාව විගණ කාර්යපතිවරයා සතුවන්නේ යන්න ආදේශ කරන්න.
ගරු ඇමතුමා
එකක නෑ මේ ගරු නියෝජ කතාව.
ගරු තිලංග සුමතිපාල මන්ත්‍රීතුමා ඔබතුමා සංශෝධනය
9වෙනි වගන්තියේ ඉවත් කරන ඒ ඡේද සියලි ඉවත් කර ආදේශය ඔබතුමාට දැනුවත් කළ තිනවා. ඔබතුමාගේ එකඟතාවය තියෙනවා මට කියවන්න පුළුවන්.
එක නෑ ගරු මන්ත්‍රීතුමා.
9වෙනි වගන්තියේ ගරු ඇමතුමා ඉදිරිපත් කළ සංශෝධනය සහිතව සභාවකඟද?
ආයි.
10වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීම ගරු ඇමතුමා
8වන පිටුව 10වන වගන්තිය 15වන සහ 16වන පේළි ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න 10-1 විගණාධිපතිවරයා විසින් එක් එක් මුදල් වාර්ෂය අවසන් වීමෙන් පසුව ලිඛිත නීති යටතේ නිශ්චිතව දක්වා ඇති කාල සීමාවන් තුලදී ඔහු විසින් එම වාර්ෂය තුලදී 25වන සහ 26වන පේළි ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න 3-1 වගන්තිය උපවගන්තිය යටතේ වූ වාර්තාවක් පාර්ලිමේන්තුව වෙත ඉදිරිපත් කිරීමෙන් පසුව විගණාධිපතිවරයා විසින් ජාතික විගණන
10වෙනි වගන්තිය සංශෝධන සහිතව සභාවකඟද?
ආයි.
11වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීම ගරු ඇමතුමා
8වන පිටුව 11වන වගන්තිය 29වන සහ 30වන පේළි ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න 11-1 12වන වගන්තියේ සඳහන් කරන ලද අස්තිතයක් හැර යම් විගණනය කරනු ලබන අස්තිතයක් විසින් ඉදිරිපත්.
සංශෝධන සහිතව 11 වෙනි අගන්තිය සභාවකකද?
ආයි.
12 වෙනි අගන්තිය සභාවකකද?
ආයි.
ඒක 13 වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු සුනිල් හඳුන නැති මන්ත්‍රීතුමා.
13 වෙනි වගන්තිය පිටුව 11 13 වන ඡේදයේ පළමු පේළියේ පහත කොටස් ඉවත් කරන්න. තවද යම් වාර්තාවක්, තොරතුරක්, ලේඛනයක්, පොතක්, ගොණුවක් හෝ පරිගණක ආශ්‍රයෙන් ලබා ගන්නා පිටපතක් ඕ විසින් නීතිය ක්‍රියාත්මක කිරීමේ ආයතන වෙත ලබා දෙනු ඇතනම් හෝ එසේ ලබා දීමට අදහස් කරනු ලබන්නේ නම් එම වාර්තාව ප්‍රකාශයට පත් නොකළ යුතුය. කොටස ඉවත් කර.
ගරු ඇමතුමා.
එකක නෑ ගරු නියෝජක තුමා.
ගරු තිලංග සුමති පාර මන්ත්‍රීතුමා, ඔබතුමාගේ සංශෝධනය.
13 වෙනි වගන්තියේ පහත සඳහන් කොටස ඉවත් කර ආදේශ කරන්න තමයි ඉල්ලීම කරන්නේ. ඔබතුමා ඒකට එකඟ වෙන්නේ නැත්නම්.
ගරු ඇමතුමා.
එකක නෑ මන්ත්‍රී.
13 වෙනි සංශෝධන රහිතව සභාවකංගද?
ආයි.
14 වෙනි වගන්තියේ සභාවකංගද?
ආයි.
15 වෙනි වගන්තියේ සභාවකංගද?
ආයි.
16 වෙනි වගන්තියේ සභාවකංගද?
ආයි.
17 වෙනි වගන්තියේ සභාවකංගද?
ආයි.
18 වෙනි වගන්තියේ සංශෝධන ඉදිරිපත් කරපු ගරු ඇමතුමා.
14 වෙනි පිටුව 18 වෙනි වගන්තිය 15 වෙනි පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න. 6 භාණ්ඩාගාර ලේකම්වරයා හෝ අදාළ
සභාවකංගද?
ආයි.
19 වෙනි වගන්තියේ සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා.
15 වන පිටුව 19 වන වගන්තිය 30 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දක්වන කොටස ආදේශ කරන්න. යුතුය ප්‍රධාන ගණන් දීමේ නිලධාරියා විසින් ඒ පිළිබඳව විගණන සේවා කොමිෂන් සභාව වෙත වාර්තා කළ යුතුය.
ගරු සුනිල් හඳුන නැති මන්ත්‍රීතුමා, ඔබතුමාගේ සංශෝධනය.
15 වන පිටුව 19 2 ඡේදය 12 සිට 17 පේළිය ඉවත් කරන්න. ගරු ඇමතුමා, මම ඉදිරිපත් කරන සංශෝධනයේ ඔබතුමා පිළිගන්නේ දෙවෙනි කොටසේ 15 වෙනි පිටුව 19.3 ඡේදයේ අගට පහත කොටස් එකතු කරන්න. ප්‍රධාන ගණන් දීමේ නිලධාරියා මගින් එම නියෝජන විගණන කොමිෂන් වෙත වාර්තා කළ යුතුයි.
එකක නෑ ගරු, එකක නෑ.
ගරු සුත්‍ය
පොඩ පැහැදිලි කරගන්න ඔසව ඔබතුමා. මොකද දන්නවද? අපිට දීපු සංශෝධන කොලේ ඔබතුමාගේ සංශෝධනයක් නෑ. දැන් ඔබතුමා එක්ක මං ඉදිරිපත් කරන සංශෝධනයේ පිළි අරගෙන සංශෝධනයක් ඉදිරිපත් කරන්න ඕන. නැත්නම් ඔබතුමා අලුතෙන්ම සංශෝධනය මෙතන කියවනවා. දැන් ඔබතුමාල ඉදිරිපත් කරපු 19 වෙනි වගන්තිය කියන සංශෝධනයක් ඔබතුමාගේ සංශෝධන ප්‍රතිපදේ නැහැ.
තියෙනවා, මගේ තියෙනවා. 19 තියෙනවා.
තියෙනවා. 8 වෙනි වගන්තියේ තියෙනවා, 23 වෙනි වගන්තියේ තියෙනවා.
19 වෙනි වගන්තිය තියෙනවා ගරු මන්ත්‍රීතුමා.
අපිට දීපේක නැහැ. මම බලාගෙන යන්නේ.
අපිට දීපේක තියෙනවා මම.
14 වෙනි දීපේ 18 වෙනි වගන්තිය තියෙනවා. මම කියවන්නේ ඔබතුමාලා මේ සභාගත කරපු සංශෝධන කොලේ. මට දන්නේ වෙන එකක්.
ඔබතුමා ඒ සංශෝධනේ පිළිගෙන තිනවා කරා ඇමතුමා.
අපි කොහොමත් එකක නෑ.
මම කියන්නේ එතුමා මම ඉදිරිපත් කරන එකක් නැති එක හරි. උදේ පාර්ලිමේන්තුවේ ඔබතුමාලා ඉදිරිපත් කරපු සංශෝධන පිටපත මේ තියෙන්නේ. ඒක දිහා බලාගෙන තමයි මම මේ කියවන්නේ. ඒකේ නෑ කොතනකවත් මම කියන වෙන මන්ත්‍රීවරයෙක්ගෙන් අරන් බලන්න. 19 වෙනි එකට ඔබතුමාලා සංශෝධනයක් දාලා.
19 ඉංග්‍රීසි එකේ තියෙනවා, සිංහල එකේ
නෑ. අපේ මේසෙ උඩ නෑ. අරක තියෙන ලේකම් තුමේට ආව ෆැක්ස් එකක්.
ඉංග්‍රීසි එකේ තියෙනවා.
මේසය මත තබන දේවල් තමයි සංශෝධන වෙන්න ඕන.
ගරු අගමැතිතුමා,
තුකම තියෙන්නේ මේ මෙතෙන්ට බාර දෙන්න ලේකම්තුමිය.
ඒක තමයි. දැන් ලේකම්තුමියට එකක් බාර දීලා අපිට එකක් බාර දීලා හරියන්නේ නැහැනේ. මේසය මත තබන
මේ ඉංග්‍රීසි එකේ තියෙනවා.
දැන් කොහොම හරි මේවා සාකච්ඡා කරද්දී මේවා අපි සාමාන්‍ය සිද්දේ ඔබතුමන්ලා එව්වා සංශෝධන වගේක්. ඒ සමහර සංස්ථා පිළිගත්තා. සමහර සංශෝධන සංශෝධනය කළ දෙපැත්තම පිළිගත්තා. සමහරව පිළිගත්තේ නැහැ.
නෑ නෑ ගරු අගමැතිතුමා, මම ඒක නෙමෙයි මතු කරේ. මම අපි ඉදිරිපත් කරපු සංශෝධන ඔබතුමාලා තාම පිළිගත්තේ නැති එක හරි. ඒක ඔබතුමාලගේ අයිතිය. නමුත් ඔබතුමාලා මේසේ මත තැබූ සංශෝධන වලින් එකක් කියවුන එකක් නෑ 19 වෙනි වගන්තියට. ඕකේ.
ගරු නියෝජක කතානායකතුමනි, දැන් මේ ඉදිරිපත් කරන සංශෝධනවල උදේ නැතිව තියෙනවා.
එහෙම වෙනවා. ඔබතුමා කර ඉදිරිපත් කරපු යෝජනා කීපයක් අපි පිළිගත්තා.
ඒක තමයි මම අහන්නේ.
ඒවා ඔය කඩදාසියේ නැහැ.
නමුත්
ඒ ටික යෝජනා සංශෝධන විදියට දැන් ඉදිරිපත් කළා.
ඒක
ඇත්තටම කඩදාසියට
සරුව ඇමතුමා විසින් සංශෝධන ඇතුව ඒක පිළිගන්න තියෙනවා.
ඉදිරිපත් කරපු එක
ඔබතුමාලා කියනවා නම් අපි ඉදිරිපත් කරන සංශෝධනයම තමයි ඒක කියලා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ උදේ print කරලා ඉදිරිපත් කරපු එකම නම් මේ සංශෝධනයේ විදියට අද පිළිගන්න ඕන. එහෙනම් මෙතුමාලා දවල්ේ අපිට දීපුවා පිළිගන්න බෑනේ. නෑ, දැන් ඔබතුමාලා දවල් දුන්නේම අපි පිළිගත්තා. ඒවා මේ උදේ ඉදිරිපත් කරපු printed කඩදාසියේ නෑ. ඉතින් ඒ වගේ දැන් අපි මේ සංශෝධනය ඉදිරිපත් කරනවා. සමහරට වැරද්දක් වෙන්න ඇති. ඉංග්‍රීසි පිටපතේ ඒක තියෙනවා. සිංහල පිටපතේ ඒක ඇවිල්ලා නැහැ. ඒක තමයි වෙලා තියෙන්නේ. ඉතින් නමුත් අපිට සංශෝධනය ඉදිරිපත් කිරීමේ අයිතිය තියෙනවා.
ඔව් හඳුනාගත්ත මන්ත්‍රී
මහත්මයා. ගරු සභාපතිතුමනි, මම ඉදිරිපත් කරන සංශෝධනය ප්‍රධාන ගණන් දීමේ නිලධාරියා මගින් එම නියෝජන විගණන කොමිසම වෙත වාර්තා කළ යුතුය කියන එක. ඒක එමතුමා කව පිළිගන්නේ නැහැ කියලා. දැන් කියවුණා එතුමා අතින්. හැබැයි එතුමාගේ සංශෝධනය කියලා ඉදිරිපත් කරෙත් ඒකමයි. එතකොට එතුමා ඉදිරිපත් කරන එක ඒකමයි, මම ඉදිරිපත් කරන එක එතුමා පිළිගන්නේ නැහැ කියනවා.
නෑ, එතන
මේකයි ප්‍රශ්නේ.
යම්
ඒ කන්ටෙන්ස් එකේ අදහස තියෙනවා. නමුත් ඒ ආකාරයෙන් නෙමෙයි අපි ඉදිරිපත් කරලා තියෙන්නේ. ඒක ඒ අදහස තියෙනවා. නමුත් ඒ වචන ඒවා වෙනසක් තියෙනවා. ඒක අපි කියන්නේ.
කොහොම සූති?
හරි.
ගරු තිලංග සුමති පාර්ලිමේන්තුතුමා,
දැන් අපි 13 වෙනි වගන්තියේ නේද ඉන්නේ?
19.
19 3 ඊ වගන්තියේ පාදසඳහන් කොටස එකතු කරන්න කියලා ඉලා සිටිනවා. ගනුදෙනු වෙනුවෙන් ගනුදෙනු හේතුවෙන් සිදු වූ ඌන්‍යතාවයේ හෝ පාඩුව ඒ මත නිශ්චය කරනු ලැබූ අධිභාරය සහ එම මුදල් නොගවීමට නිශ්චිතව දක්වා ඇති දින ඉක්ම වී මාස දෙකක් ප්‍රමාද වීමට හේතුවෙන් තීරණය කරනු ලැබිය හැකි නම් යම් පොලි ප්‍රතිශතයේද ඇතුළත් වූ අය ගනු කරගනු ලැබිය යුතුය.
මේ
ඔබතුමා එකග නෑ. 19 වෙනි වගන්තියේ ගරු අමාත්‍යතුමාගේ සංශෝධනය සහිතව සභාවකඟද?
ආයේ
20 වෙනි වගන්තියේ සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු සුනිල් අඳුනිත් මන්ත්‍රීතුමා.
මගේ තව 19 වගන්තියේ තව කොටස් කීපයක් තිබුණා.
නෑ, ඒකට අවස්ථාව දුන්නේ පළවෙනි අවස්ථාවේ. ඔබතුමාගේ සංශෝධනය කියන්න තිබුණා.
හරි, චෝක්.
දැන් 20 වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ඔබතුමා.
20 වෙනි වගන්තියේ 17 පිටුව 20 වෙනි වගන්තියේ 10 පේළියේ තීරණයකින් ළඟට හා පනතේ 23:10 කොටස එකතු කරන්න. එම පේළියේම යම් තැනැත්තෙකු ළඟට හෝ විගණකාධිපතිවරයා යන්න එකතු කරන්න. 20 වෙනි වගන්තියේ 2 වෙනි පේළියේ ලැබුණු වචන ඉවත් කර නිකුත් කළ වචන ඇතුල් කරන්න. 17 පිටුව 20 වෙනි වගන්තියේ 2 වෙනි කොටස අගට 5 කොටස් එකතු කරන්න. මෙම තීරණය නෙළඹු විට එයට හේතු සහ පදනම අධිභාර අභියාචනා කොමිසම විසින් වාර්තාගත කළ යුතු අතර එම තීරණයන් අදාළ පාර්ශවයන්ට ලිඛිතව දැනුම් දිය යුතුය. ගරු සභාපතිතුමනි, මට මොහොතක් දෙන්න ඒ පිළිබඳ යම් අදහසක් කියන්න. මොකද දැන් මේ ක්‍රියාවලියේදී තීරණයන්ට එළඹුණාට අභියාචන කොමිසම අභියාචන කමිටුව ඒවා නැවත විගණකාධිපති කොමිසමට විගණන කොමිසමට වාර්තා වෙන ක්‍රමවේදයක් නැහැ. ඒ නිසා වාර්තාගත කිරීම සහ විගණන කොමිසමට දැනුම් දෙන එකත් විගණන කොමිසම අදාළ පාර්ශවයන්ට නැවත දැනුම් දෙන එකත් සිදු වුණොත් විතරයි මේ ක්‍රියාවලිය සාර්ථක වෙන්නේ. ඒ නිසා මම රජයෙන් ඉල්ලා හිටනවා මේ ගැන සැලකිලිමත් වෙන්න කියලා.
රැමතුමා,
ඒකට එකග නැහැ.
ගරු තිලංග සුමති පාර්ලිමේන්තුතුමා, ඔබතුමාගේ සංශෝධනේ
22 වගන්තිය යෝජනා කළ තුන අමතුමා ඒකට එකගද?
එකග නැහැ.
20 වෙනි වගන්තියේ සංශෝධන රහිතව සභාව එකඟද?
ආයි.
21 වෙනි වගන්තියේ සභාව එකඟද?
ආයි.
22 වෙනි වගන්තියේ සභාව එකඟද?
ආයි.
23 වෙනි වගන්තියේ සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා.
19 වෙනි පිටුව 23 වෙනි වගන්තිය 1 4 වෙනි පේළිය ඉවත් කර ඒ වෙනුවට 5 දක්වන කොටස ආදේශ කාණ්ඩ කොමිෂන් සභාව සෑහීමකට පත්වන අවස්ථාවකදී 21 වගන්තිය 2 30 වෙනි පේළිය ඉවත් කර ඒ වෙනුවට 5 දක්වන කොටස ආදේශ කරන්න විගණන සේවා කොමිෂන් සභාව විසින් නිකුත් කරන ලද සහතිකය 20 වෙනි පිටුව 3 14 වෙනි පේළිය ඉවත් කර ඒ වෙනුවට 5 දක්වන කොටස ආදේශ කරන්න 6 2 වෙනි උපවගන්තියේ සඳහන් කරන ලද යම් අවස්ථාවකදී දඩය නොගෙවා පැහැර 21 වන පිටුව 4 වෙන 13 වන පේළි ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න 20-19 වගන්තියේ 3E2 උපවගන්තිය දක්වා ඇති 12 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න කොමිෂන් සභාව විසින් හඳුනාගත් අවස්ථාවකදී භාණ්ඩාගාර ලේකම්වරයා
ගරු සුනිල් නන්දිනිතු මන්දිතුමා ඔබතුමාගේ සංශෝධනය
23 වෙනි වගන්තිය 21 පිටුව 23 වෙනි වගන්තිය 10 ඡේදයේ 12 පේළියේ ජනාධිපතිවරයා වෙනුවට විගණන කොමිසම යන්න වචන ආදේ යෙදීම එම ඡේදයේ අගට එම කාර්ය සඳහා විගණකාධිපතිවරයාගේ කිසිදු මැදිහත් වීමක් සිදු නොවිය යුතුය යන්න යෙදීම
ගරු ඇමතුමා
ඒ වෙනුවට අපි භාණ්ඩාගාර ලේකම්තුමාව ආදේශ කළා තියෙනවා භාණ්ඩාගාර ලේකම්තුමා
ගරු තිලංග සුමතිපාල මන්තුමාගේ සංශෝධනය
එම සංශෝධනයම තමයි භාණ්ඩාගාරයේ සමයි
භාණ්ඩාගාරයේ ලේකම්තුමාව
හරි
ඒක යෝජනාව මේ සංශෝධනය පිළිගන්නවද ඔබතුමා
අපි ඒක පිළිගන්නේ නැහැ අපි ඒකට අවශ්‍ය ආවරණය වෙලා තියෙන්නේ අපේ
හරි 23 වෙනි මගන්තිය ගරු ඇමතුමා විසින් ඉදිරිපත් කළ සංශෝධනයට එකඟද සභාව
ආයි
house resumes අද දින වැඩ කටයුතු අවසන් කර ගන්නාත් එක්ක කාලයේ අවසන් ඒක සභාවයක එකද කාර්ක සභාව අවස්ථාව විසි පස්වන මගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා
22 වන පිටුව 25 වන වගන්තිය 1 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න ආයන්න 29 වන වගන්තියේ සඳහන් ජාතික විගණන කාර්යාලයේ 2 5 සිට 8 දක්වා පේළි එම පේළි දෙකද ඇතුළත්ව ඉවත් කරන්න
ගරු සුදිනන් හඳිනුත් මන්තිතුමා ඔබතුමාගේ සංශෝධනය
25 වන වගන්තිය පිටුව 22 25 වන වගන්තියේ ඊ ඡේදයට පසුව පහත කොටස ඇතුල් කරන්න ඊ යන්න ඌනතාවයේ හෝ පාඩුවට අදාළ වටිනාකම් පිළිබඳ වාර්තාව අදාළ නිලධාරියා සේවය කරන රාජ්‍ය ආයතනයේ ප්‍රධාන ගණන් දීමේ නිලධාරියා වෙත වාර්තා කිරීම
ගරු ඇමතුමා ඔබතුමා
එකග නැහැ
ගරු ත්‍රිලංග සම්පතිපාල මන්ත්‍රීතුමා ඔබතුමාගේ සංශෝධනය
25 වෙනි වගන්තියේ පහත සඳහන් අයුරින් වචන එකතු කරන්න කියලා 23-10 වගන්තිය යටතේ ඌනතාවයට හෝ පාඩුවට වගී යුතු ප්‍රධාන ගණන් දීමේ නිලධාරියා එක්ව හෝ වෙන්වන්ව අධිභාරය අය කර ගැනීම
ගරු ඇමතුමා
එකග නැහැ
25 වෙනි වගන්තිය ගරු අමාත්‍යතුමා විසින් ඉදිරිපත් කරන සංශෝධන සහිතව සභාවකඟද
ආයි
26 වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු තිලංග සුමතිපාල මන්ත්‍රීතුමා
26 එක වගන්තිය එනකොට කොමිෂන් සභාවේ සභාපතිවරයා කොමිෂන් සභාවේ සීලු රැස්වීමවල මුලසුන දැරිය යුතු අතර ඔහු පැමිණ නොමැති විට යන වචනය වෙනුවට ඔහු 23-10-2 වගන්තිය යටතේ කාර්යයට සහභාගී නොවු නිදහස් වූ විට පැමිණ සිටින සමාජිකයින් අතරින් තෝරා ගන්න ලැබෙන සමාජිකයින් විසින් රැස්වීම මුලසුන දැරිය යුතු යන වචනය ඇතුළත් කරයි
ගරු ඇමතුමා සංශෝධන
එකග නැහැ
26 වෙනි මගන්තිය සංශෝධන රහිතව සභාවකඟද
ආයි
27 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
28 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
29 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
30 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
31 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
32 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
33 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
34 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
35 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
36 වෙනි මගන්තිය සභාවකඟද
ආයි
37 වෙනි මගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීම ගරු ඇමතුමා
27 වෙනි පිටුව 37 වෙනි වගන්තිය 26 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න 90 ප්‍රසාද දීමනා හෝ දිරි දීමනා වශයෙන් ලබා දෙන ලද
ගරු ඇමතුමා විසින් ඉදිරිපත් කළ සංශෝධන සහිතව සභාවිකඟද 37 වෙනි වගන්තිය?
ආයි.
38 වෙනි වගන්තිය සභාවිකඟද?
ආයි.
39 වෙනි වගන්තිය සභාවිකඟද?
ආයි.
40 වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා.
තුස්සන 30 වන පිටුව 40 වන වගන්තිය 1 19 වන සහ 20 වන පේළි ඉවත් කරන්න 2 21 වෙනි පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න 4 මේ පනතේ කාර්ය සඳහා 1 වන උපවගන්තිය යටතේ පත් කරනු ලබන අභ්‍යන්තර 3 24 සිට 26 දක්වා පේළි එම පේළි දෙකද ඇතුළත්ව ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න 5 4 වන උපවගන්තිය යටතේ අභ්‍යන්තර විගණන කවරු විසින් ඉදිරිපත් කරනු ලැබූ සියලු වාර්තාවල පිටපත් කළමනාකරණ විගණන දෙපාර්තමේන්තුව වෙත ඉදිරිපත් කරනු ලැබිය යුතුය.
40 වෙනි වගන්තිය ගරු අමාත්‍යතුමා විසින් ඉදිරිපත් කරන සංශෝධන සහිතව සභාවකඟද?
ආයි.
40 වෙනි 1 වෙනි වගන්තිය සභාවකඟද? 41 වෙනි වගන්තිය
සංශෝධන නැතු යනවා.
42 වෙනි වගන්තිය ගරු සුනිල් හඳිනත්තු මන්ත්‍රීතුමා
41 වෙනි වගන්තියේ ඔබතුමාලා ඉදිරිපත් කළ තිබුණ 8 වන හා 9 වන පේළි ඉවත් කරන්න කියන එක ඉවත් කරගන්නවද?
ඒක
කියන්නකෝ.
ඒක මේ ඉදිරිපත් කරන්න නෑ මේ.
හරි හරි. බොහොම ස්තුතියි.
42 වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු සුනිල් හඳිනත්තු මන්ත්‍රීතුමා
42 වෙනි වගන්තිය 32 පිටුව 42 වෙනි වගන්තිය ආඡේදයේ 24 වෙනි පේළියේ සිටීම ඉවත් කර සිටීමට අපොහොසත් හෝ ආදේශ කිරීම.
ගරු ඇමතුමා.
ගරු අගම.
ගරු අග්‍රාමාත්‍යතුමා.
කථානායකතුමනි විශේෂයෙන්ම අපි යෝජනා කරන 6 වෙනි පේළි ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වන 25,000ක් නොවැයි දඩයක් මම දන්නේ අනික මේ අපි බන්ධනාගාරවලට එවන්න උවමනාද කියලා මෙතෙක් කල් බන්ධනාගාරවලට එවලා නැහැ. මේක අලුත් මේකක් අනික මෙතෙන්ට අහුවෙන්නේ ආ දැකියවත වෙන මේක 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 වෙන්නේ මේ පොඩි මිනිස්සු මට අහුවෙන්නේ ලොකු 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 මිනිස්සු නෙමෙයි රැකියවත අහි වෙනවා මම දන්නේ ඒකත් හොඳයි දැනට ඒ වගේක්ව සිදු වෙන්නේ නැහැ ඉතින් අපි සභාව කෙරේ බලන්න අපි මෙහෙම අලුත් දඬුවමක් දෙනවද නැද්ද කියලා සාමාන්‍ය ජන අය ඉන්නේ මෙතන හා ඔන්ලිය ෆයින්
42 වෙනි
25,000 ඊවන් 50 වට් ටේක් එවරිතින් එල්ස් ඔෆ් බන්ධනාගාර මුකුත් නැහැ රැකියාවත් අපි ආරක්ෂා කරමු ඒ දේ අනුව අපි කරන්නේ රැකියාව යන්නේ කොටස් අපි අංගිවත් කරමු එමුතු.
ගරමතුමා ඒ සංශෝධන ඉදිරිපත් කරනවා.
මොකද
ඒ කාරණේදී ඔබතුමා ඒ සංශෝධනය.
ඔව්.
නෑ ගරු අග්‍රමාත්‍යතුමා ඉදිරිපත් කරපු කාරණය ගැන ගරමතුමාගේ සංශෝධනය තියෙනවා. ඔව්.
නෑ ගරු ඔබතුමාගේ අවසරය ඇතුව ගරු අග්‍රමාත්‍යතුමා ඉදිරිපත් කරපු කාරණය 32 වෙනි පිටුවේ 42 වගන්තියේ 32 වෙනි පිටුවේ 6 වෙනි පේළිය ලක්ෂයකට නොවැඩි දඩයකට හෝ මාස 6කට නොවැඩි කාලයක් සඳහා දෙයාකාරයෙන් එක ආකාරයක බන්ධනාගාරගත කිරීමට හෝ එම දඩය හා බන්ධනාගාරගත කිරීම යන දෙකටම හෝ යටත් කියන පේළි ඒ ඉවත් කර රුපියල් 25,000ක දඩයට යටත් විය යුතුය.
ගරු සුනිල් හඳිනත්තුමාගේ සංශෝධනය.
ගරු සභාපතිතුමනි මට පැහැදිලි කිරීමක් තියෙනවා මේකට 33 වෙනි පිටුවේ 5 වෙනි පේළියේ ලැබීමේදී යන වචනයට පසුව රුපියල් 5000 සිට එකතු කරන කියන මම කියන්නේ. මොකද එතකොට එන්නේ මේ විදියට යම් තැනැත්තෙකු වරදක් සිදු කරන අතර මහේස්ත්‍රාත්වරයෙකු විසින් ලඝු නඩු විභාගයෙන් පසුව වරදකරු කරනු ලැබීමේදී රුපියල් 5000 සිට ලක්ෂයකට නොවැඩි දඩයකට හෝ මාස 6කට නොවැඩි කාලයක් කියන එක එන්නේ. මොකද දැනට මේකේ ලක්ෂය කියලා කියන්නේ මේක අභියාචන කමිටුව වලට ගිහිල්ලා දඬනේ නියම කරලා ඔහුට අභියාචන කරන අවස්ථාව දීලා සියලු කටයුතු කරාට පස්සේ තමයි මේ උපරිමයේ ලක්ෂ වෙන්නේ. ඒක රුපියල් 5000ට අඩු ගන්න තියෙන ඔබතුමා යෝජනා කළා දැන් 25,000 කරන්න. මම කියන්නේ 5000 අවමයක් තියෙන්නත් ඕන. ඒකින්ද අඩුතරමේ ඔබතුමාලා පිළිගන්න උපරිමයේ 25,000 තමයි. හරි. අඩුතරමේ අවමයක් තියෙන්නෙපෙ බින්දුව කරන්න නැතුව
ගරු විදස් රාජපක්ෂ ඇමතුමා
හරි දැන් මේ විදිහට යෝජනා කරනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි 42 වගන්තිය 33 වෙනි පිටුව 6 වෙනි 6 7 අට සහ නමවැනි පේලි ඉවත් කොට සමාවෙන්න රුපියල් පන්දහසකට නොඅඩු සහ රුපියල් විසි පන්දහසකට නොවැඩි දඩයකට යටත් විය යුතුය යනුවෙන් සංශෝධනය ආදේශ කරන ලෙස ඉල්ලා සිටිනවා.
ගරු ඇමතුමාගේ සංශෝධනය යටටත්ව 42 ගරු තිරංග සුපති බල මන්ත්‍රී මහතුමාගේ සංශෝධනය තියෙනවා. ගරු විජේදාස රාජපක්ෂ ඇමතුමා
එකෙම මතු කරා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි ගරු අග්‍රාමාත්‍යතුමා එම දුරේ දැරීමට සේවයේ නියුක්තව සිටීමට නුසුදුසු වන්නේය කියලා. ඒ කියන්නේ රැකියාව අහිමි විය යුත්තේ කියලා. ඒක මේ ඒ තරම් බරපතල දඬුවමක් අපි නියම කරනවද නැද්ද කියලා සභාවේ මතය අනුව තීරණයක් ගත යුතුව තිබෙනවා. ඈ දඩයක් තියෙනවා රැකියාව අහිමි කිරීමකුත් සුළු වරදකටත් රැකියාව අහිමි වෙනවා මේ යටතේ. ඉතින් ඒ කොටස ඉවත් කරන්න ගරු
මම
මන්ත්‍රීතුමාලා එකඟ වෙනවනම්
මගේ යෝජනාව නම් ගරු ඇමතුමා දැන් මේක මේ අපි ගේන්නේ හොඳ පරිසරයකට නෙමෙයි.
ඔව්.
හොරකම් වලට දූෂණ වලට හොඳටම පුරුදු වෙච්ච කුණු වෙච්ච සමාජයකට. ඒකින්ද අඩුතරමේ මේක අපි අවුරුද්දක් විතර ක්‍රියාත්මක කරලා ඉඳිමු. ඊට පස්සේ බලමු. දැන් මේක මේ ගේන තැනත් එක්ක තමයි හිතන්න ඕන. මේක ගේන තැන හොඳ තැනක් නෙමෙයිනේ.
ගරු අගමැතිතුමා
ඉලිමක් කරන්න ඒකයි.
මන්ත්‍රීතුමා මේ හුඟක් අධිභාරයේ දාන්නේ පොඩි පොඩි ගණන්. මොනාටද මිනිස්සු අපි ගෙදර යවන්නේ? අපි අපිට ඕන නම් ලොකු එක්කෙන අයින් කරන්න පුළුවන්. ඒක කිසිම ප්‍රශ්නයක් නැහැ. අද හරි අපරාධ නීති යටතේ ලක්ෂ 10ක් 15ක් ගෙවුවේ කියලා යන්න පුළුවන් අපිට.
ගරු විජේදාස රාජපක්ෂ ඇමතුමා.
හරි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි 33 පිටුවේ දාහතර සිට දහවැනි පේලියේ සිට 21 දක්වා පේලිවත් කරන්න ඉලා සිටිනවා.
42 වගන්ති එහෙමනම් ඒ සංශෝධනයට සභාවකඟද?
ආයි
ඔබතුමාගේ සංශෝධනයක් තියෙනවා ගරු රංගසම්පතිපාල මන්ත්‍රීතුමා.
42(1)(a) එහි අවසාන වශයෙන් 5(4)(d)ට වෙනස් කරන්න කියන එක. විගුණාධිපතිවරයා මම දැනුවත් කරලා තියෙනවා අමතුමා. විගුණාධිපතිවරයා හෝ ඔහු විසින් බලය පවරන ලබන යම් තැනැත්තෙකු ඉදිරියේ පෙනී සිටීමට අපොහසත් හෝ ප්‍රතික්ෂේප කිරීම. ඔය විගුණාධිපතිවරයා හෝ විසින් බලය පවරන ලද යම් තැනැත්තෙකු ඉදිරිපත් මේ පෙනී සිටින ලෙස ඉල්ලා ලැබූ විට මෙහි නිර්දේශ 7(4) වගන්තියේ අනුකූලව එම විෂය පිළිබඳ මනා අවබෝධයක් ඇති පුද්ගලයෙකු නම් කිරීම අපොහසත් හෝ ප්‍රතික්ෂේප කියන වචන දෙකම තුලත් කිරීම තමයි ඉල්ලන්නේ.
ගරු ඇමතුමා එකට එක
එක
ගරු ඇමතුමා
පිළිගන්නේ
පිළිගන්නේ
මේක කොහෙන්ද හරින්දා
සුනිල් හඳිනත් මාත්‍රිතුමා
ජේදාස රාජපක්ෂ ගරු අමාත්‍යතුමා විසින් අර සංශෝධනයක් ඉදිරිපත් කරා සේවේ නියුක්ත වීමට නුසුදුසුකම් වන්නේ කියන එක. නමුත් ඒ සේවේ නියුක්ත වීමට නුසුදුසුකම් වන්නේ නියමිත අධිකරණ බලය සහිත අධිකරණයක් වෙත අභියාචනයකුත් ඉදිරිපත් කරලා අභියාචනයනුත් වැඩිකාරයෙක් වුණාට පස්සේ නියමිත අධිකරණයේ වෙත ඉදිරිපත් කරපු අභියාචන කාල සීමාවත් ඉක්ම ගියාට පස්සේ එතකොට අධිකරණයට ඉදිරිපත් කරලා අධිකරණෙන් අභියාචනාවත් ප්‍රතික්ෂේප වුණාට පස්සේ මං හිතන්නේ එවැනි පුද්ගලයෙක් තවදුරටත් සේවයට සුදුසුයි කියලා අපි වගන්තියක් දාගන්න එක ගැළපෙනවා කියලා.
ගරු අගමැතිතුමා
මම කියන්නේ ඔබතුමාලා එහෙම කරනවා නම් ඒකෙන් වෙන්නේ මේ පනතට ලොකු අගතියක් කියන එක මම සඳහන් කරන්න ඕන.
ගරු අගමැතිතුමා සර් මේ ඊස් ක්වෙස්චනින් ඇස් ටු
වෙදර් ඔබතුමාලට අයිතිය තිබ්බට
this removal from the service that he is asking whether it is to be retained.
ගරු අගමැතිතුමා මම
කියන්නේ සේවෙන් අයින් කරනවද නැද්ද කියන එක අපිට තීරණය කරන්න පුළුවන්. සමහර මේ අධිභාර දාන්නේ ඉතා කුඩා මේකකට. මං අහන්නේ මේක අපි දැන් නීතියෙන් අනිවාර්ය කරනවා.
ඒ ප්‍රමාණය කුඩාද කියන එක නෙමෙයි ගරු අගමැතිතුමනි ප්‍රශ්නේ. අදාළ අධිකරණයකට ගිහිල්ලා ඔහු අභියාචන කමිටු ඔක්කොම පහු කරලා අධිකරණෙන් අභියාචනාවත් ප්‍රතික්ෂේප වුණාට පස්සේ ඒ කියන්නේ එතකොට අධිකරණ ක්‍රියාවලියෙන් අභියාචනාවත් ප්‍රතික්ෂේප වුණාට පස්සේ
ප්‍රතික්ෂේප වුණාට පස්සේ නිය අයින් කරනවද?
ඒක
මං අහන්නේ
සමහරව මේ පළත සාධාරණීකරණය වෙනවා කියලා.
නෑ. අභියාංශය අය ගිහින් ලක්ෂයක් වියදම් කරයි තමන්ගේ නම නම මේව කරන්න. ඒත් 5000 නම් ගාන අයියා පියාව ඉවත් කරන එකයි මං අහන්නේ. අපි අපිට ඔව්.
අධිකරණේ නිවැරදි කරුවෙක් වුණාට පස්සේ ආට
සම්මන්ත්‍රණය කරයි. බොඩක් මම පැහැදිලි කරන්නම්. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි ඕනම රජයේ සේවකයෙක් අධිකරණයකින් වැරදිකාරයෙක් වංචනාව වංචාවක් දූෂණයක් සම්බන්ධව වැරදිකාරයෙක් කියලා තීරණය වුණොත් එස්ටැබ්ලිෂ්මන්ට් කෝඩ් මේ ආයතන සංග්‍රහය අනුව ඔහුට රැකියාව අහිමි වෙනවා. දැන් මෙතෙන්දි මේක ඉදිරිපත් වුණොත් එන වෙනස තමයි සමහර වෙලාවට ඉතා සුළු වරදකට සමහර වෙලාවට නොසලකිල්ල නිසා සමහරලාට වෙනත් සේවකයෙක් කරපු වැරදකට තවත් සේවකයෝ පැටලෙන අවස්ථාව තමයි රජයේ සේවයේ අපේ අත්දැකීම අනුව වැඩියෙන් සිද්ධ වෙන්නේ. ඉන්න එතන සහකාර එකවුන්ටන් ගෙනල්ලා දෙන එක විශ්වාසයේ උඩ ගිනුම් එකවුන්ටන් අස්සම් කරනවා. නමුත් පස්සේදී වගකීම පැවරෙන එකවුන්ටන්ට අරු දිනේෂ් ගුණරත්න ඇමතුම ඔබතුමත් පිළිගන්න ඇති මේ වගේ සුළු දෙයකටත් සම්බන්ධව රැකියාව නිරපීමේ මන් දන්නේ සාධාරණතාවයක් තියෙනවද කියලා. මොකද සමගාමි නීතියක් තියෙනවා.
හඳුන්නේ නැති මාතෘකාව.
ජ්‍යෙෂ්ඨ නිලධාරියා කනිෂ්ඨ නිලධාරියා කියන දේ අහලා අත්සන් කරන පස්සේ වැරදි වුණාම ජ්‍යෙෂ්ඨ නිලධාරි අයින් කරන්න දන්නේ 5000.
මේකෙන් දේශපාලනඥයින් දෙන්නේ දඬුවම් ලැබෙන්නේ මේ රජයේ සේවකයෝ අයින්
කරලා. නෙමෙයි මේ විගණන කොමිසම. විගණන කොමිසම විගණනයක් කරලා විගණන කොමිසම දෙන තීරණයක් තමයි මේ අපි අභියෝගයට ලක් කරමින් යන්නේ. මේක ජ්‍යෙෂ්ඨ නිලධාරි අකනිෂ්ඨ නිලධාරියගේ ප්‍රශ්නයක් නෙමෙයි.
අපි ඕනේ ප්ලීස් ඕනේ ප්ලීස් දරුවම අගමැතිතුම
අවිශ්වාස කරනවා.
ගානට ගානක් තිබුණා ඉතින් මං කියන්නේ ඔක හිරේ දාන්න වැඩක් නැහැ කියලා. අයින් කරන්න ඕම නැහැ. අයින් කරන්න ඕන නම් අපිට අද පුළුවන් මේ කරන්න අපිට බලතල තියෙනවා. ඔව්.
42 වෙනි වගන්තිය ගරු අමතුමා ඉදිරිපත් කරපු සංශෝධන සහිතව සභාවකෙකද?
ආයි.
43 වෙනි වගන්තිය සභා සංශෝධන ඉදිරිපත් කිරීම ගරු අමතුමා.
34 වන පිටුව 43 වගන්තිය 1 වන පේළිය සිට 4 වන පේළිය දක්වා ඒ පේලි දෙකද ඇතුළත්ව ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න. අතර වරදකරු කරනු ලැබීමේදී රුපියල් 5000කට නොඅඩු රුපියල් 25000කට නොවැඩි දඩයකට යටත් විය යුතුය.
ඒක ඔබතුමා අපව පොඩක් කියන්න පුළුවන්ද? 43 වෙනි වගන්තිය සංශෝධනය ඔබතුමාගේ?
ඔව් 34 වන පිටුව 43 වන වගන්තිය 1 වන පේළියේ සිට 4 වන පේළිය දක්වා ඒ පේළි දෙකද ඇතුළත්ව ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න. අතර වරදකරු කරනු ලැබීමේදී රුපියල් 5000කට නොඅඩු රුපියල් 25000කට නොවැඩි දඩයකට යටත් විය යුතුය.
43 වෙනි වගන්තිය සංශෝධන සහිතව සභාවකෙකද?
ආයි.
44 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
45 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
46 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
47 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
48 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
49 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
50 වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීමට ගරු ඇමතුමා.
36 වෙනි පිටුව 50 වෙනි වගන්තිය 5 වෙනි පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න. කාර්යාලයේ යම් නිලධාරියෙකු හෝ 9-1 ආ වගන්තිය සඳහන් කරන
සංශෝධන සහිතව ගරු ඇමතුමා විසින් ඉදිරිපත් කරපු සංශෝධන සහිත 50 වගන්තිය සභාවකෙකද?
ආයි.
51 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
52 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
53 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
54 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
55 වෙනි වගන්තිය සංශෝධන ඉදිරිපත් කිරීම ගරු ඇමතුමා.
43 වෙනි පිටුව 55 වෙනි වගන්තිය 19 වන පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න. ඊ 422 වන අධිකාරය වූ මුදල් නීති පනත යටතේ නිකුත්
එම සංශෝධන සහිතව සභාවකෙකද? 55 වෙනි වගන්තිය 55 වෙනි වගන්තිය
ආයි.
56 වෙනි වගන්තිය සභාවකෙකද?
ආයි.
උපලේඛනයේ එක සභාවකෙකද?
ආයි.
ප්‍රඥාප්ති වගන්තිය සභාවකෙකද?
ආයි.
ආයි.
නාමයේ සභාවකෙකද?
ආයි.
පාර්ලිමේන්තුවේ
යළි ගරු නියෝජ්‍ය කතානායකතුමනි තව එක කාරණයක් තියෙනවා. මග හැරුණු කාරණයක් මම සභාවේ අවසරයේ ඉල්ලා සිටිනවා. 19 වෙනි වගන්තිය සම්බන්ධව 15 වෙනි පිටුවේ 19 වෙනි වගන්තියේ 13 වෙනි පේළිය ඉවත් කර ඒ වෙනුවට පහත දැක්වෙන කොටස ආදේශ කරන්න කියලා ඉල්ලා සිටිනවා. එනම්
ක්‍රියාමාර්ගයක් හෝ අධිකරණ ක්‍රියාවලියකින් පොරාතුව විගණන යනුවෙන් ආදේශ කරන්න.
එම සංශෝධනය සහිතව සභාවකෙන්ද?
හායි.
පාර්ලිමේන්තුව යළි රැස්වේ. පනත් කෙටුම්පත කාර්ග සභාවේදී සලකා බලා සංශෝධන සහිතව සම්මත කරන ලද බව දන්වන කැමැත්තෙමි. තුන්වෙනි වර කියවීම ගරු ඇමතුමා.
පනත් කෙටුම්පත දැන් තුන්වර වර කියවිය යුතුයයි යෝජනා කරමි. කෙටුම්පතෙහි සෝදුපත්වල භාෂා සහ මුද්‍රණ දෝෂ, ව්‍යාකරණ දෝෂ, අංක දෝෂ නිවැරදි කර ගැනීම හා අනුෂාංගික සංශෝධන සඳහා අවසර දෙන ලෙස ද ඉල්ලා සිටිමි.
සභාව එකඟද?
අයි.
ජාතික විගණන පනත් කෙටුම්පත තුන්වන වර කියවා සංශෝධන සහිතව සම්මත කරන ලද බව දන්වනු කැමැත්තෙමි.